મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 7/12/83 સમયસર ગાથા 14 ભાવાર્થ ઉપર પ્રવચન સડંગ પ્રવચન નંબર 57.
શ્રદ્ધાની પર્યાયમાં નથી, ભગવાન આત્મામાં નથી. શું કહ્યું? યાદવાદ જ્ઞાનની પર્યાય નો ધર્મ છે. શ્રદ્ધાની પર્યાય નો ધર્મ યાદવાદ નથી, પણ શ્રદ્ધાની સાથે યાદવાદ નથી, જ્ઞાન સાથે પ્રગટ થાય ને થાય. તો શ્રદ્ધાની સાથે તમે જ્ઞાન પ્રગટ ન થયું હોય તો શ્રદ્ધા ખોટી છે. શ્રદ્ધાની સાથે જ્ઞાન તમે પ્રગટ થાય છે એમાં એક પસંદગી જેમ છે તેમ જ્ઞાન, જ્ઞાનના પરિણામે જેમ છે તેમ જાણી ગયું છે. પૂર્ણ છું એમ પણ જ્ઞાન જાણે અને હું અપૂર્ણ છું એમ પણ જ્ઞાન જાણે છે. પણ એ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય તો એટલો પૂર્ણ પરમાત્મા નો છું. અપૂર્ણતાને શ્રદ્ધા સ્વીકારતી નથી અને અપૂર્ણતાને જ્ઞાન ગૌણ પણે સ્વીકારે છે. જ્ઞાન ગૌણ પણે એને છે, અદભુત છે. અપૂર્ણ જ્ઞાનની દર્શન એમ જાણે આ પાછા પુસ્તકો વ્યાખ્યાન કરતા ટીકાકાર આચાર્ય પણ આચાર્ય પણ કર્યું છે. ભાવાત કરતા આધાર આપીને કહે છે કે બે યાદવાદથી વાત વિસ્તારભીત કરી કોઈ એકાંત પક્ષનો રોગ ના આવી જાય એટલા માટે મેં યાદવાદનું સરળ રહી અને ખુલાસો મેં કર્યો. પણ જે મેં ખુલાસો કર્યો કે આચાર્ય ભગવાને પોતે 14 ગાથામાં બે નહીં ચીજ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. ટીકાકાર આચાર્ય કોણ કર્યું છે? કોણ કર્યું છે એટલે મેં જે કહ્યું એ ટીકાકાર આચાર્ય પણ વાત કરી છે કે આત્મા વ્યવહાર નહીં દ્રષ્ટિમાં જે બંધ દેખાય છે તે એ દ્રષ્ટિમાં તો સત્ય જ છે. શું કહ્યું? આત્મા સંસારી અવસ્થા છે અને કર્મનો બંધ સ્પર્શ છે. એ વ્યવહાર નહીં જોવામાં આવે તો એ વાત સત્ય છે. વિધિની માફક કર્મનો એને સંબંધ છૂટી ગયો છે એમ નથી, કર્મનો સંબંધ છે. પણ પર્યાય નહીં જોવામાં આવે તો દેખાય છે, વ્યવહાર નહીં સંબંધ દેખાય છે. અને જે દ્રષ્ટિમાં તેવા જાણવા માટે સત્ય છે, જાણવા માટે જે સત્ય છે એ પરંતુ સુધરેલી દ્રષ્ટિમાં બધસ્પર્શાદી લોકો અત્યાર છે ને નથી, છે ને નથી, છે ને નથી. આ છે નથી છે નથી જોવામાં આવે તો કર્મનો સંબંધ છે એ વાત સાચી છે, જુઠી નથી. પણ એ સ્વભાવની દ્રષ્ટિ લુખા સ્વભાવની દ્રષ્ટિ જોવામાં આવે તો એને કર્મનો સંબંધ થયો નથી. માંદરાને પાણીના સ્પર્શી અવસ્થાથી જોવામાં આવે તો એ પાણી સ્પર્શાયેલું છે. પણ એના મુખા સ્વભાવથી જોવામાં આવે તો પાણીને હજુ નથી, નુવાળી એવું છે. પાણીનો એને સ્પર્શ થતો નથી. પાલનું ઉપર અભિન કરો તો એને કપડાથી લૂમ ન પડે, કપડાની એને જરૂર ન પડે લોવા માટે કે ભીનું થઈ ગયું છે. એ એમ બતાવે છે કે ભીનું થયું નથી જોવા માટે. એમ દ્રઢ સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ભગવાન જે આત્મા છે એને કર્મનો બંધ એક સમય માત્ર થયો નથી. પરંતુ શુદ્ધની દ્રષ્ટિમાં, સ્વભાવની દ્રષ્ટિમાં બંધ સ્પર્શાદી અસત્યા છે. આ પ્રસંગમાં ટીકાકાર આચાર્ય ત્યારબાદ બતાવ્યો છે. વળી અહીં એમ જાણવું કે આ નય છે એ શુદ્ધ જ્ઞાન પ્રમાણનો અંશ છે. નય છે કેવળ જ્ઞાનનો અંશ નથી, ક્રોધ જ્ઞાનમાં નહીં ન હોય, મતિ જ્ઞાનમાં નહીં ન હોય, અવધિ જ્ઞાન મનોપરિ જ્ઞાનમાં નહીં ન હોય, એક શુક જ્ઞાન જે છે સાધકનું એમાં બે નહીં ભેદ પડે છે. અને એ શુક જ્ઞાન પ્રમાણ જ્ઞાનનો અંશ છે નહીં, પ્રમાણ જ્ઞાન પણ સમ્યક જ્ઞાન છે, એનો એક નહીં અંશ છે, એ પણ સમ્યક છે. સાધકને પ્રમાણ જ્ઞાન થાય છે એનું એ પ્રમાણપૂર્વક કે નહીં પણ ઉત્પન્ન થાય છે, તો એ શુદ્ધ પ્રમાણનો અંશ છે. શુદ્ધ જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. યુવન જ્ઞાનમાં જે આત્મા પ્રત્યક્ષ થાય છે એના પ્રદેશો જણાય છે, એમ શુદ્ધ જ્ઞાનમાં આત્મા એના પ્રદેશ પ્રત્યક્ષ જાણવામાં આવતા નથી, તે અપેક્ષાએ તેને પરોક્ષ કહેવામાં આવે છે. અલકે છે કથનથી તેને પ્રત્યક્ષ પણ કહેવામાં, વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. ભોગમાન પ્રકાશમાન સાકરો આવ્યો છે, આંધળો સાકર ખાય એટલે તો સાકર ખાય, સ્વાદ તો ભાઈને કરતા. એવી ભગવાન પોતાના શુદ્ધાત્માના પ્રદેશને પ્રત્યક્ષ જાણતા અંગને લીધે તો એ દેખતા કહેવાય. અને સદમર્થ જે છે અવિરત ચંદ્ર ત્યાગી એ પોતાના શુદ્ધાત્માના અંગને તો લીધે છે પણ એ આત્માના પ્રદેશને દેખતા નથી. આંગળો સાકર પીળી છે, ધોળી છે, એનો રંગ શું એ જાણતો નથી, પણ એનો રંગ જાણતો હોય એટલે એનો સ્વાદ જુદો છે દેખતા કરતા. એમ છે બે ને ગળપણનો સ્વાદ આવે છે. માટે જ્ઞાન શુદ્ધ જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, એટલે આ નહીં પણ પરોક્ષ જણાવે છે. શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે માટે એનો નહીં પણ અંશ છે એ પણ પરોક્ષ છે. શુદ્ધ દ્રવ્યાનો વિષયભૂત શુદ્ધ દ્રવ્યાથી નહીં એટલે દ્રવ્ય સ્વભાવને વિષય કરનારું જે જ્ઞાન એને શુદ્ધ દ્રવ્યાથી નહીં કહે છે. એ શુદ્ધ દ્રવ્યાથી નહીંનો વિષયભૂત નહીં છે, વિષય કરનાર છે, અને નહીંનો વિષય શુદ્ધાત્મા છે એ વિષય થનાર છે. નહીં છે તે જ્ઞાન છે અને જ્ઞાયક ભાવ તે નહીં છે. નહીં છે શુદ્ધ નહીં એ જ્ઞાનનો અંશ છે, એ જાણે છે, જાણે છે, પણ કોને જાણે છે? પોતાના શુદ્ધાત્માને જાણે છે. શુદ્ધ આત્મા જણાય છે માટે શુદ્ધ આત્મા જ્ઞેય છે, અને જ્ઞાન જાણે છે માટે તેને નહીં કહેવાય. નહીં અને નહીં નો વિષય નહીં જ્ઞાનની પર્યાય છે અને એનો વિષય શુદ્ધાત્મા છે. આ શુદ્ધ નહીં વાત આવે. શુદ્ધ દ્રવ્યાથી નહીં નો વિષયભૂત, વિષય એટલે ઉપાધિ, પણ એ જે જ્ઞાન શુદ્ધાત્માને જાણે છે એટલું જાણે છે એમ નહીં, ઉપાધિ પણ એ જાણીને અનુભવે છે કે આવું છું. વિષયભૂત વનસ્પર્શાદી પાંચ ભાવથી રહી આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે. આ શુદ્ધ વ્યાજી તરીકે જોવામાં આવે તો હું તો એ શુદ્ધ ચૈતન્ય માત્ર સામાન્ય પરમાત્મા છું. એ પાંચ ભાવથી રહી જુએ છે, પાંચ ભાવથી સહિત જુએ તે શુદ્ધ નહીં નથી. પાંચ ભાવને જુએ એ પણ શુદ્ધ નહીં, અને પાંચ ભાવથી સહિત આત્માને જુએ એ પણ શુદ્ધ નહીં. શુદ્ધ નહીં તો ત્રિકાળી સામાન્ય ભગવાન આત્મા વર્તમાન ચાલતા પૂર્વાત્મા પરિણામથી ભીન જ્ઞાનમાં જણાય છે. આત્મા હું ભીન છું કોઈ પાપથી, એમ જે જ્ઞાન જાણે છે આત્માને, એવા આત્માને જે જ્ઞાન જાણે જ્ઞાનનું નામ ચૂંટણી છે અને એનો વિષય પાંચ ભાવથી રહી ચુકાત્મ છે. એ તો આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે, એ શક્તિ તો આત્મામાં પરોક્ષ જ છે. એ શક્તિ ચૈતન્ય શક્તિ તો આત્મામાં પરોક્ષ છે, પરોક્ષ છે. એટલે એ પ્રકારે કોઈ માફકે ગાળી શકતો નથી. એ તો પ્રગટ પ્રત્યક્ષ આત્મા લાવ્યું તું. અહીંયા તો એ શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે અને એમાં પ્રદેશ દેખાતા નથી, માટે તેને પરોક્ષ પણ કહેવામાં આવે છે. યાદ વાતથી સમજવું દુનિયાની શરત છે. ભલે તેની વ્યક્તિ તેની ચૈતન્ય શક્તિની વ્યક્તિ જ્ઞાન દર્શન જે સ્વભાવ છે ગુણ એની વ્યક્તિ પર્યાય કર્મ સંયોગથી મતિશુદ્ધાથી જ્ઞાન છે. એમાં નાના વર્ણાથી કર્મનો શોક સમજવી કાળ થાય છે. શાહી જ્ઞાન નથી આ, નાના વર્ણ કર્મનો શોક સમયમાં છે. એટલા પ્રમાણમાં એ અંભાળ થાય છે. જેવી રીતે સૂર્ય હોય અને આડા વાદળ આવી ગયા હોય, જે વાદળા થોડા વિઘટન પામે, થોડા થોડાનો પ્રકાશ દેખાય છે, દ્રષ્ટાંત થોડું. એવી રીતે કર્મ સંયોગથી મતિશુદ્ધા વિજ્ઞાનનું છે તૈયાર ઉપયોગ. જે પ્રસંગી અનુભવ ગોચરવાથી પ્રસંગી એટલે કે સ્વભાવ દ્રષ્ટિએ સ્વભાવની સંતોષને જોવામાં આવે તો એ નિશ્ચયને કે ભગવાન આત્મા અનુભવ ગોચરવાથી પ્રત્યક્ષ પણ કહેવાય છે. એ જ્ઞાનની પર્યાયને પહેલા પ્રોક્ષ થયું હતું, પ્રદેશ લોકી દેખાતા રહ્યા કે થાય. હવે એ જ્ઞાનની પર્યાય કે જ્ઞાનની પર્યાય એમાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે. એ પ્રત્યક્ષ પણ છે, બીજાને ચૂકવું પડે નહીં. સદંતિત અનુભવ ચડવાથી પ્રત્યક્ષ પણ કહેવાય. મને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન એ જો કે સદમતને પ્રત્યક્ષ નથી. શું કહ્યું કે સદમત જ્ઞાની ધર્મી જે છે એને શુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ ગયું, પણ એને કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી. એ શુદ્ધ જ્ઞાનના બે પ્રકાર કર્યા, પરોક્ષ પણ છે, પ્રદેશ નથી દેખાતા. મને આત્મા આનંદ મૂર્તિ છે, આનંદનો અનુભવ પણ આવે છે, માટે શુદ્ધ જ્ઞાનને પ્રત્યક્ષ પણ અનુભવની અપેક્ષાએ ગગનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. હવે આગળ મને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન એ જોકે છદમતને અલ્પ જ્ઞાની છે, અલ્પ ઉદાર છે, શાહી સમય નક્કી થયું નથી. જોકે છદમતને પ્રત્યક્ષ નથી, કેવળ જ્ઞાન વર્તમાનમાં એટલે જ્ઞાનની પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જાણવામાં આવતું નથી. કેમ કે કેવળ જ્ઞાન વર્તમાનમાં પ્રગટ નથી, શુદ્ધ જ્ઞાન પ્રગટ છે. જો કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય તો શુદ્ધ જ્ઞાન રહેતું નથી. સદમતે શુદ્ધ જ્ઞાન કાયમ રહે છે, કેવળ જ્ઞાન ન થાય ક્યાં સુધી. કેવળ જ્ઞાન તે જોકે સદમતને પ્રત્યક્ષ નથી તો પણ આ શુદ્ધ નહીં, આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ ધરાવે છે. આ એકદમ માર્મિક વાત છે. આ કેવળ માત્ર જેને આત્માનો અનુભવ થયો હોય અને આ પ્રકારે એને જાણવામાં આવ્યું હોય એ કહી શકે, બીજો કહી પણ ન શકે. અને કેનાર ઉપર શ્રદ્ધા આવવી પણ કઠણ છે એવી એક આમ વસ્તુ છે. હું કોઈ કરીને જેવી વાત છે અહીંયા પંડિતજી એ છે કે જ્ઞાન છે સદમતને એ આત્માના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું, અને સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે એ તો વર્તમાનમાં પ્રગટ નથી. પ્રગટ નથી એ પ્રગટ થઈ ગયા તો શુદ્ધ જ્ઞાન ન કહેવાય. પણ જે શુદ્ધના પ્રમાણનો અવશુદ્ધ નહીં પ્રગટ થઈ ગયું છે, જે શુદ્ધ નહીં દ્વારા આત્માનો એને વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો છે, અને પ્રદેશ નથી જણાતા તે અપેક્ષા એ પરોક્ષ જાણે છે આત્માને, એમ બે એક સાથે રહેલી ભાવ છે. અને સંપૂર્ણ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, જો કે ચોક્કસ ને પ્રત્યક્ષ નથી. સૂક્ષ્મ વાત કરી છે, ગુરુદેવે આ વાત કરી છે, અને ત્રણ જગ્યાએ આ વાત શાસ્ત્રોમાં પણ રહેલી છે. અરે શાસ્ત્રોમાં ન હોય કોઈ વાત, શ્રીમદે કહ્યું કે અમારા અનુભવથી કહીએ છીએ, અનુભવથી પ્રમાણ કરીએ તો શાસ્ત્રમાં ન હોય તો પણ આ વાત સાચી છે. એમ કોઈ અનુભવી અનુભવની જુદાની વાત કરે તો એ વાત પણ સાચી જ હોય છે. પણ અહીંયા તો કુદરતી શાસ્ત્રોમાં પણ ત્રણ જગ્યાએ એ વાત રહી ગઈ છે કે એ રૂપી છંદસને પ્રત્યક્ષ નથી, કેવળ જ્ઞાન અત્યારે વર્તમાનના પંચમ કાળમાં પ્રત્યક્ષ જણાતું નથી, પ્રત્યક્ષ નથી સંતોવાયેલો છે. કેવળ જ્ઞાન જણાતું નથી એમ લખ્યું નથી, કેવળ જ્ઞાન જણાતું નથી સર્વથા એમ લખ્યું નથી, પણ અત્યારે પ્રત્યક્ષ નથી. એટલે ભાઈ જરા છદ્મને પ્રત્યક્ષ નથી, અત્યારે જો પ્રત્યક્ષ થાય તો શુદ્ધના છદ્મ ના લઈએ, એ તો કેવાની થઈ જાય. પ્રત્યક્ષ નથી તો પણ જો પ્રત્યક્ષ વર્તમાનમાં પંચમ કાળમાં તેરમું વૃત્તાંત કેવળ જ્ઞાન પ્રત્યક્ષ નથી તો પણ આ પોતાના કેવળ જ્ઞાનની વાત ચાલે છે. હો તો પણ આ શુદ્ધ નહીં જેને શુદ્ધાત્માને પ્રગટ કર્યો છે, પ્રસિદ્ધ કર્યો છે, જેના જ્ઞાનમાં આત્માનો અનુભવ થયો છે, અનુભવ વર્તે છે, એવા સાધક આત્મા એને શુદ્ધ નહીં હોય છે. કેમ કે શુદ્ધ નહીં દ્વારા શુદ્ધાત્માનો અનુભવ થઈ ચૂક્યો છે. એ શુદ્ધ નહીં, આ શુદ્ધ નહીં હો પ્રગટ કરી શુદ્ધ નહીં, આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. એ શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાન પ્રગટ થઈને નથી જણાતું, પણ એ કેવળ જ્ઞાનનો પર્યાય પણ એને પરોક્ષપણે જણાઈ જાય છે. કોઈ વખતે શાસ્ત્રના આધાર છે સમયસારમાં, સાધક ધર્માત્મા હોય ત્યારે આત્માની ભાવનામાં ગયા હોય છે ત્યારે કોઈને કોઈ વખતે જાણે આજે સાક્ષાત કેવળ જ્ઞાન થયું હોય એમ ભાગે છે. એમ ભાવાત્મા દૈવજન બની ગયું હતું સમયસાધના. બીજી જગ્યાએ તત્વનું શાસન છે, શાસ્ત્ર નાગસેન મુનિએ બનાવ્યું, એમાં એમ છે કે શિષ્યને કહ્યું ધ્યાનમાંથી બહાર નીકળી નહીં, અમને તો કેવળ જ્ઞાનના દર્શન થયા છે. શિષ્ય કહ્યું પ્રભુ આ તો પંચમ ભાવ છે ને, અત્યારે તો કઈ અજ્ઞાન હોય નહીં. તો કે આ વાત વ્રજગણની માફક જુટ લઈનો વિષય ભગવાન પોતાનો આત્મા છે, અને એમાં દ્રવ્ય નિક્ષેપ છે ધર્મ, એટલે ભાવિની પર્યાય પણ વર્તમાનમાં જણાય, ભૂતની પર્યાય વર્તમાનમાં જણાય, અને ભાવિની પર્યાય પણ વર્તમાનમાં જણાય, પ્રગટ થયેલી પણ વર્તમાન વર્ત. પણ એ કેવળ અનુભવનો વિષય છે. આ વિષય અજ્ઞાની જીવે એમાં ખ્યાલ થોડો ગમાવે તો સત્ય છે, ખ્યાલ માવે પણ અનુભવ પેલા એના દર્શન ન થાય કે તો એ છે ગજુ નથી. દ્રવ્યની ખેતી અમે કેવળ જ્ઞાનને જોઈ લીધું. દ્રવ્યમાં રહેલી કેવળ જ્ઞાનની અંતર્ગર્ભી પર્યાયરૂપ પરિણામ શક્તિ પ્રગટ થવાની હતી એને દ્રવ્યના લક્ષ્ય પર્યાયના કેવળ જ્ઞાનના દર્શન થઈ ગયા. સાક્ષાત કેવળ જ્ઞાન થઈ ગયું એવો શબ્દ છે બાબા. ભાવના કરે કે જ્ઞાની ભાવના એટલે એકાગ્રતા, ધ્યાનમાં મગ્ન થાય ત્યારે જાણે સાક્ષાત કેવળ જ્ઞાન થઈ ગયો એવું પાડે. નાથન મુનિ પણ વાત કરી શિષ્યને કહ્યું કે આ વાત જુટી નથી. પછી શ્રીમદે પણ આ વાત કરી છે, વિચાર કરાય કેવળ જ્ઞાન વર્તે છે ઉકેલના હેતુથી કેવળ જ્ઞાન થયું છે. ત્રણ ચાર ગુણ છે ગુરુદેવે જેના ઉપર છાપ મારેલી છે એક એ છે કે ભાઈ આ વિષય કેટલો લાયકાતનો વિષય છે, અનુભવનો વિષય છે. આ રાત્રિ ચર્ચામાં ગુરુદેવ આ વાત મૂકી ત્યારે પ્રશ્નો તો થાય સમજવા માટે ફરતો કરાવે. આ તો શ્રદ્ધા અપેક્ષા એ વાત કરો છો ને કેવું જ્ઞાન નહીં કે જ્ઞાન અપેક્ષા એ આ વિષય એવો છે ભાઈ. જ્ઞાન સમય જ્ઞાન છે એ તાકાત હોય જુદા પ્રકારની છે. આ શુદ્ધ નહીં હોય સરમુખી ને શુદ્ધ નહીં આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ લઈને જીવ જાણે નહીં શું કહ્યું હવે કે જ્યાં સુધી અજ્ઞાની પ્રાણી કેવળ એકલા અશુદ્ધ નહીંના વિષયને જાહેરાત કરે અને આવા શુદ્ધ નહીં નો વિષય શુદ્ધ આત્મા જે પાંચ ભાવથી રહિત છે, કુલ પાપના પરિણામથી રહિત છે, ભાવ કર્મ દર્શનનો કર્મથી રહિત છે એવા શુદ્ધાત્મા શુદ્ધ દ્વારા જાણે નહીં અને એકલા ભેદને જાણવામાં રોકાય. ભેદને જાણ્યા પછી ભેદને જાણવાનો નિષેધ નથી પણ ભેદને જાણીને ભેદમાં અટકવાનો નિષેધ છે. ભેદને જાણીને અભેદમાં પૂછવાનું કામ છે. ભેદને સદાનું જાણવું કે અભેદમાં જવા માટે એ છે કે આ લઈને જીવ જાણે નહીં ત્યાં સુધી આ લઈને જીવ જાણે નહીં એટલે કે શુદ્ધ નહીંના વિષય ભૂત શુદ્ધ આત્માને જાણે નહીં. તુકારણ એમ કહેવાય આ લઈને જાણે નહીં એમ તુકારમાં તો વાક્ય રચના તો બીજું શું હોય. શુદ્ધ નહીંને જાણે એટલે કે શુદ્ધ નહીં નો વિષય ભૂત શુદ્ધ આત્માને જાણે નહીં ત્યાં સુધી આત્માના પૂર્ણરૂપનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. આત્મા પૂર્ણાનંદનો નાશ છે એવું એને શ્રદ્ધાને થતું નથી એવું એ જ્ઞાન પણ થતું નથી. વર્તમાન પરિપૂર્ણ પરમાત્મા છે એમ કે છે એ શુદ્ધ નહીંથી જાણી શકાય. જાણેલા ધર્માત્માઓ આ શાસ્ત્ર લખા છે કે શુદ્ધ નહીંથી મારા આત્માને મેં આજે પૂર્ણ જાણ્યો. આથી પર્યાથી લઈને ચક્ષુ સરળતા બંધ થઈ જાય અનુભૂતિના કાળે. વેદને એ જ્ઞાન જાણતું બંધ થઈ જાય છે ક્ષણવાર થોડા ટાઈમ માટે અને હવે સામાન્ય તરફ ભણીને નાયક અનુવાદ એ મારી જાણે ત્યારે એને સુધરી કહેવામાં આવે છે. અનુભવ છે એ અતિન્દ્રિય જ્ઞાન છે એમાં આનંદનું વેદન આવે એને શુદ્ધ નહીં કહેવા. જ્યાં સુધી આત્માના પુનરૂપનું જ્ઞાન સુધાર થતું નથી આ નહીં એક સમય માત્ર પણ શુદ્ધાત્માને જાય નહીં એનો પુરાવો છે. અહીંયા એની હરિયાતી છે એ પુરાવો છે. જગત આજે એની હરિયાતી અહીંયા તો સ્વીકાર કરવો જોઈએ પ્રભુ મેં શુદ્ધ નહીં હોય મારા શુદ્ધાત્મા હાથ સુધી ગયો નથી. હવે આજે આપનો ઉપદેશ મને મળ્યો, આ શુદ્ધને નો ઉપદેશ આપનારા પણ અમને નહોતા આવ્યા આજ સુધી, એ બીજાના વાક્ય ની પણ અમારા ઉપાધાની યોગ્યતા નહોતી એટલે અમને નહોતા આવ્યા. કઈ નથી અમને પૂજેવા નીકળ્યા હતા માટે ખોટે રસ્તે ચડાવ્યા, એ વાત 100% ખોટી છે. સ્વયં ખોટે રસ્તે કરે છે ત્યારે તેને એ પ્રકારના જીવિતનો યોગ બની જાય છે, પણ થાય છે તો પોતાના દોસ્તી પર એમાં દૂર કરાવો નથી. એ પ્રભુ મેં પર્યાયને જાણવામાં જિંદગી કાઢી ને પર્યાયના વિષયને જાણવામાં જિંદગી કાઢી અનંત 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 કાળ તીરો મેં જાણ્યો અને દ્રવ્યાથી ચતુમંતરી અને પર્યાય ન્યાય જુગાડી વેદને ને પરને જાણવામાં રોકાણો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એમાં ભગવાન આત્માના દર્શન લખ્યા. પંડિતજી લખે છે કે અરે ભાઈ આ રીતે જ્યાં સુધી આ મહિને જીવ જાણે નહીં ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન પ્રધાન થતું નથી, સમય જ્ઞાન થતું નથી, સમય દર્શન થતું નથી. જેથી શ્રી ગુરુએ એક કારણે શ્રી ગુરુએ આ શુદ્ધ મહિને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે કેટલો ભાવાત્મા માલ ગયો છે. શ્રી ગુરુ આત્મજ્ઞાન ગુરુ આ શુદ્ધ મહિને પ્રગટ કરી એટલે પોતે અનુભવ કરીને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બદસ્પર્ધાની પાંચ ભાવોથી રહીત સહિત સહિતનું તને શલ્ય છે, સહિતનું તારી પાસે વ્યવહાર નથી. સહિત વિના સહિતને વ્યવહાર લાગુ પડતો નથી. સહિતનું તને એકાંત શલ્ય થઈ ગયું છે, રહીત સુધી તું પહોંચ્યો નથી. ને ત્યાં સુધી પાંચ ભાવથી રહીત જ્યાં સુધી આત્માને જાણે દેખે નહીં ત્યાં સુધી સમય કરતું ધારો કરે શકો. માટે કે છે કે બદસ્પર્ધાની પાંચ ભાવોથી રહીત પૂર્ણ જ્ઞાનધન સ્વભાવ આત્માને જાણી પ્રદાન કરવું સમ્યક દર્શનનો વિષય તો પૂર્ણાનંદનો લાભ છે. એમાં કોઈ પર્યાય વિષય કરે છે પણ પર્યાયમાં પર્યાય વિષય થતી નથી. પર્યાયને વિષય ન કરતા પર્યાય દ્રવ્યને વિષય કરે ત્યારે તમે કશું પ્રગટ થાય. શ્રદ્ધાની પર્યાય હું સ્વયં નહીં પણ શ્રદ્ધાની પર્યાયમાં ત્રિકાળિતામાં નિર્ણાય પાઉં છું એમ જયારે શ્રદ્ધામાં લે છે ત્યારે સમય દર્શન થાય છે. સમ્યક દર્શનના વિષયમાં શ્રદ્ધાની પર્યાય નથી. સમ્યક દર્શનનો જે ત્રિકાળી સામાન્ય સ્વભાવ છે એમાં પર્યાય નથી. એ તો પર્યાયથી રહી છે, પાંચ ભાવથી રહી છે. મૂળ ભેદો છે એમાં પણ મૂળ ભેદથી રહી છે. મૂળ ભેદ કરવા જાય ત્યાં પરદ્રવ્ય થઈ જાય છે. ઊંચા પ્રકારની વાત છે. મૂળ ભેદ કરે ગુણગુણનો ભેદ ત્યાં થાય ત્યાં સ્વદ્રવ્ય રહેતું જે પરદ્રવ્ય થઈ જાય છે. પાંચ ભાવથી પૂર્ણ જ્ઞાન ધન થવા આત્માને જાણી પ્રદાન કર્યું. પર્યાય બુદ્ધિ ન રહેવું એટલે એકલા પરિણામ આત્મા માનવાની બુદ્ધિ રાખવી. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે એવો આત્મા પ્રચંડ તો દેખાતો નથી. પ્રશ્ન કરે કે આવો આત્મા વર્તમાનમાં સંપર્ક થઈ અને પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના રીતે શ્રદ્ધાન કરવું જે જૂઠું શ્રદ્ધાન છે. દેખાતો નથી, દેખાય તો શ્રદ્ધાન કરીએ પણ દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું એ તો જૂઠું છે, દેખા વિના સિદ્ધાંતર નું એ તો જૂઠું છે, એનો ઉદર દેખેલાનું સિદ્ધાંતર નું એ તો સાચું છે. દેખીએ તો જાતું એ તો નાસ્તિક નો મત છે. જીવમતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવ્યા છે. હવે સાત પેઢીનો જે પિતાના પિતાના હતા એ તો દેખાતા નથી, તો પ્રમાણ કરે કે નહીં? પ્રમાણ કરે છે. ત્રણ પેઢી ચાર પેઢીના પાપા ન હોય જીવતા અત્યારે મેં જોયાથી માટે નથી એમ હોઈ શકે નહીં. અને એમાં ન્યાય આપે છે કે પ્રમાણ જ્ઞાનના બે પ્રકાર છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ જ્ઞાનને પ્રમાણ કહેવાય, પરોક્ષ જ્ઞાનને પ્રમાણ ન કહેવાય એમ નથી. સમ્યક જ્ઞાનના બે ભેદ પ્રત્યક્ષ અને વસ્તુ સ્વરૂપ ધર્માત્મક છે. એમ જાણું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્મ આત્મા છે. અનંત ધર્માત્મક એમ શબ્દ નો આપણા ચૌદતા આવા એમ જાણું કે વસ્તુ આખી જે વસ્તુ છે દ્રવ્યજ્ઞાન પર્યાય પર્યાયમાં વસે છે તેને વસ્તુ કહેવામાં આવે. હું પર્યાય દ્રવ્ય દ્રવ્યની વ્યાખ્યા અથવા શબ્દમાં કરી છે કે જેમાં ગુણ એક પર્યાય વસે છે તેને વસ્તુ કહેવામાં આવે. પ્રમાણતાના વિષયમાં વસ્તુમાં દ્રવ્યો છે, ગુણોની અનંત પર્યાય સમય થાય અને એમાં અનંત ધર્મો પણ છે. દ્રવ્યમાં અનંત ગુણો છે, અનંત પર્યાયો છે અને દ્રવ્યમાં અનંત ધર્મો પણ છે. ગુણો છે તે નિરપેક્ષ છે અને ધર્મો છે તે સાપેક્ષ છે. પરસ્પર ગુણના પરિણામ થાય પણ ધર્મના પરિણામ ન હોય. ધર્મ એટલે અપેક્ષિત ધર્મ, આત્મા નિત્ય પણ છે, કદંચિત ને કદંચિત છે. એક અનેક નિત્ય અનેક શુદ્ધિ દ્રવ્ય અપેક્ષિત અને પર્યાય અપેક્ષિત ધર્મો પણ વસ્તુમાં રહેલા છે, વસ્તુની બહાર નથી. અહીંયા કહે છે વસ્તુનું સ્વરૂપ, આખા પદાર્થનું જે સ્વરૂપ છે દ્રવ્ય ગુણ પર્યાય ધર્મ, ત્યાંથી એક વસ્તુ છે. બ્રહ્માંડનો વિષય તેને કહેવામાં આવે છે. આત્મા પર કેટલું પડી જાય એ અનંત ધર્માત્મક છે. ગુણોને ધર્મ કહેવાય પણ ધર્મને ગુણો ન કહેવાય. ગુણા સ્વભાવ ભવંતી, સ્વભાવ ગુણા ન ભવંતી. ગુણને સ્વભાવ અર્થાત ધર્મ કહેવાય. જ્ઞાન ગુણ દર્શન ગુણ એને સ્વભાવ પણ કહેવાય અને ધર્મ પણ કહેવાય. પણ જે ધર્મો છે નિત્ય નિત્યાદી અને એને ધર્મો કહેવાય પણ એને ગુણ ન કહેવાય. એ અહીં એમ જાણવું કે આ એકલો કઈ ધારી રાખવાનો છે નથી. એકલો ધારી રાખે કે આત્મા અનંત ગુણમય છે, એમાં પર્યાય છે નહીં, કોઈ ધર્મ પણ એમાં નથી. તો વસ્તુની જે સ્થિતિ છે એ જાણી લીધું તો એનું જ્ઞાન ખોટું રહી જાય. જાણવાના વિષયમાં શું છે અને આદરવાના વિષયમાં શું છે, આ બે વિભાગને ફાળવા પડે. જાણવા માટે વસ્તુમાં શું શું રહેવું છે એટલે ઉપાદેય તત્વ જે છે એમાં શું છે આ બે વિભાગ પાડી તો ખ્યાલ આવે. અહીંયાથી એમ જાણું કે વસ્તુ સ્વરૂપ અનંત ધર્માત્મક છે શબ્દકોશ લેખા 20 વર્ષે શબ્દકોશ આપ્યા. એમાં શ્યાદવાદ શેમાં લાગુ પડે શ્યાદવાદ ધર્મમાં લાગુ પડે છે, ગુણોમાં નહીં. શ્યાદ છે ધર્મમાં લાગુ પડે પણ ગુણમાં લાગુ ન પડે એવું અકલમ દેવ નો આધાર આપીને એમાં બધા સંસ્કૃત ના શ્લોકો મૂકીને એ નક્કી કર્યું છે. કેમ કે કથનથી જે શબ્દ વાપરો છે કથનથી ખ્યાત વાદ અપેક્ષિત ધર્મ પર સાપેક્ષ ધર્મો છે ને એમાં લાગુ પડે નિર્પેક્ષ ગુણોમાં નહીં એવો એમાં સારી વાત આવી છે. એ આત્મા નિત્ય પણ છે અનિત્ય પણ છે તો ધર્મ કહેવાય. નિત્ય ને અનિત્ય ત્રિકાળી ગુણ નહીં, ત્રિકાળી ધર્મ ખરા. ત્રણેય કાળ આત્મામાં બે ધર્મો નિત્ય ને અનિત્ય. દ્રવ્ય અપેક્ષા એ આત્મા નિત્ય છે અને પર્યાય પણ છે નિત્ય અને અનિત્ય એટલે ધર્મ કહેવાય. તો અહીંયા કહે છે કે અનંત ધર્માત્મક જે વસ્તુ આખી એ ત્યારબાદ થી વિકાસિત થાય છે. ત્યારબાદ તો દાયો ને એના પરથી ખુલાસો થયો. આત્મા પણ અનંત ધર્મ વાળો છે અને આ વાત પછી હુકમચંદ્રીએ પણ એના ભગવાન મહાવીર ને કર્મોદયથી એના પુસ્તક એમાં પણ આ વિષયને લીધું છે અને એમાં આધાર આચાર્ય ભગવાન પણ આત્મા પણ અનંત ધર્મ વાળો છે. આ ભગવાન આત્મા જે છે દ્રવ્ય ગુણ અને પર્યાય અને અનંત ધર્મ એમાં છે નિત્ય નિત્ય શુદ્ધ અને શુદ્ધતા એ પણ એના ધર્મો છે. પેલા વસ્તુઆથી કઈ કઈ દ્રઢ લાગુ થઈ પછી એમાં આત્મામાં ઉતારે છે કે આત્મા પણ એમ કહ્યું ને અનુધર્મ એના કેટલાક ધર્મો નો સ્વાભાવિક અને કેટલાક ઉદ્ધવ ના પ્રયોગથી થાય છે. ઉદ્ધવ નો સંબંધ જયારે થાય છે ત્યારે કેટલાક ધર્મો એના રાજદેશમાંથી એ ધર્મો પ્રગટ પર્યાયમાં થાય છે. જે કર્મના સંયોગથી થાય છે તે કર્મના લક્ષ્ય જે થાય છે તેમના તો આત્મા અને સંસાર વિરોધ થાય છે. કર્મમાં જયારે પ્રગતિ જોડાય છે ત્યારે એ પર્યાયમાં સંસારની પ્રવૃત્તિ એટલે દુઃખની પ્રવૃત્તિ થાય. સંસાર કહો કે દુઃખ કહો અને તે કરવાથી સુખ દુઃખ આદિ તે જીવને થાય છે. કર્મના સંબંધથી પર્યાયમાં તેમને ભોગવે પણ છે આત્મા. એ આ આત્માને અનાદિ અજ્ઞાનિ પર્યાય સુધી છે. આત્મા એ રાજકીય પડવે છે દુઃખ ને ભોગવે છે એનો બહુ સ્વભાવ નથી પણ અનાદિ કાળથી સ્વભાવ ને ભૂલી રહે રામ ને પોતાનો માને છે અને એવા અજ્ઞાન થી જેને પર્યાય છે એ કર્મ ના સ્વભાવ થી જે ધર્મો થાય ને જાણે છે પણ નિર્દેશ પોતાના સ્વભાવ ને જાણતો નથી. તેથી સંસારની સ્મૃતિ કઈ અનાથી કામ કે અજ્ઞાની પર્યાય ગોતી રહ્યો છે. પણ અનાદિ ભલે પર્યાય બુદ્ધિ હો પણ પર્યાય બુદ્ધિ કઈ અનાદિ અનંત ન હો અનાદિ શાંત હો. અજ્ઞાન છે અનાદિ નું ભલે હોય પણ કઈ અજ્ઞાન અનાદિ કે પછી અનંત કાળ ચાલશે એવું ન હોય. અહીં ઉપયોગ થાય તો થોડો ટાઈમ થાય થોડી સ્થળ પર્યાય આત્મા પોતાના સ્વભાવ ને ભૂલી ને અજ્ઞાન ભાવે રાજરૂપે પડવી ને દુઃખ ને ભોગવે. પણ એનું લિમિટેશન છે અનલિમિટ નથી. વિજ્ઞાપના વિના અનાદિનક નથી. એ તો એક સમયના પણ ધારાવાહિક ચાલ્યા આવે છે માટે અનાદિથી જેમ કહેવામાં આવે છે. અનાદિથી અનાદિ શબ્દ વાપરો ને પોતાનું રૂપ માની બેઠો છે રાગ ને દ્વેષ ને સુખ દુઃખ ને વિભાવ ભાવ છે એને આત્મા માને છે. પણ અનાદિ અનંત એક આત્મા નું જ્ઞાન છે કે નથી. આશ્રમનું જ્ઞાન કરીને આશ્રમમાં આત્મબુદ્ધિ કરે છે પણ આશ્રમ તત્વ થી ભિન્ન અનાદિ અનંત એક વસ્તુ છે. આ પર્યાય સાચી સ્થાન છે અને ભગવાન આત્મા અનાદિ અનંત છે. એવા અનાદિ અનંત એક આત્મા નું હો આત્મા આવો પણ થઈ ગયો નાવો પણ થઈ ગયો નાવો થયો નાવો થયો એવું એને જ્ઞાન છે. પણ આત્મા અનેક રૂપ થતો નથી એક રૂપ રહેલો છે. એક રૂપ આત્મા નું તેને જ્ઞાન થયું નથી એને નથી. હવે એક શુદ્ધાત્મા ને બતાવનાર શું છે કોણ બતાવે છે કે બતાવનાર સર્વજ્ઞ નું આગમ છે. આગમ ની ઉપમા તેને અપાય કે જેને સર્વજ્ઞ નથી તો એને બાકી બધા ચોપડા કહેવાય આગમ ન કહેવાય. સર્વજ્ઞ વિચાર પરમાત્મા એક સમયમાં સ્વપર પ્રકાશ એવો જ્ઞાન થયું છે. મોટા લોક ને સમય માત્ર માં ભણે છે એના જ્ઞાનીમાં જણાય જાય કે દર્પણમાં જેવી રીતે પદાર્થો પ્રતિબિંબ થાય છે મોટા લોક તરફ ઉપયોગ મૂકીને જાણતા નથી. એવા સર્વજ્ઞ પરમાત્મા એના ત્રિમુખેથી નીકળેલી દુર્ધ્વની એમાં એ પદાર્થનું સ્વરૂપ આવ્યું એમાં એ આત્માનું સ્વરૂપ આવ્યું એ આત્મા ઉપાધિ છે એવી વાત એક સર્વજ્ઞ ભગવાનની પરંપરામાં એના અનુભવેલી છે. તે બતાવનાર શું બતાવનાર અનાદિ અનંત આત્મા એક રૂપ છે. એ કોણ બતાવે કે જેને અનુભવ કર્યો હોય એ જ બતાવી શકે બીજો કોઈ બતાવી શકતું. આત્મા એક રૂપ છે અને અનેક રૂપ નથી. કોની શક્તિ છે કે જેને એક શુદ્ધાત્મા ને પ્રત્યક્ષ રૂપ માં લીધો યોજના દ્વારા મળી માર્યું સંતોએ જીવ્યું પરંપરામાં સંતો થયા અનુભવી જ્ઞાનીઓ એને પણ અનેક પરિણામની મધ્યમાં પણ ભગવાન આત્મા એકરૂપ રહ્યો છે એને શુદ્ધ નહીં વળે બહાર અનાદિ અનંત એક આત્મા નું જ્ઞાન કે નથી તે બતાવનાર એ બતાવે છે આત્માને. આદમ શું કરે છે? આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. ધર્મનું માર્ગ છે એમાં આગમમાં શું આવ્યું, આજે શું બતાવ્યું, એમાં શુદ્ધ દ્રવ્ય નહીં એ બતાવ્યું છે કે આત્મા એક છે, એના પડખા બે છે. તો બે પડખાને જાણનારી કે નહીં પણ છે, આત્મા એક એના પડખા બે, એક રજેલું પડખું ટકતું ટકતું અને બીજું પલટતું પડતું પર્યાય, એવા એક આત્માના બે પડખા છે, જે ડાયરી છે. એને બતાવનારા બે નહીં કહે, એકને સ્વીકારને બતાવે એ પડખું, એને દ્રવ્યાર્થ નહીં કહેવામાં આવે, શુદ્ધ દ્રવ્યાર્થ નહીં. આમાં એક ભગવાન આત્મા પોતાના જીવન છે, એને કર્મનો બંધ થયો નથી. પાંચ ભાવથી રહી છે વાત આવી ગઈ, રાગથી આત્મા રહી, વિચારના પરિણામથી આત્મા રહી છે, એમ કોણ બતાવે છે? કર્મનું વાગણ બતાવે. એમાં શુદ્ધ વિદ્યાર્થી લઈ એ બતાવ્યું છે કે નહીં વૃક્ષા ન બંધે ત્યાં સુધી આ વિનાગુણનું રહસ્ય સમજાયું નથી. શ્રોતાઓની લાયકા તો ઘણા પ્રકારે હોય છે, એમાં પછાડીની ભૂમિકા પણ હોય, ધોરીને કાંકે ભાંગેની જતું કરવાની ટેવ હોય, મધ્યસ્થતા હોય, ચરણતા હોય, એવા એવા ઘણા હોય છે. પણ એક તેના ઉપરાંત આ એક ગુણ તો હોવો જોઈએ કે નિશ્ચય નહીં શું વ્યવહાર નહીં શું એવા બે નહીં નું કોઈને જ્ઞાન હોવું જોઈએ, ઓછામાં ઓછી બે નહીં. પછી વિસ્તાર કરે તો દસ મીટર ઓળ નહીં થાય છે, દ્રવ્યાર્થને ફરિયાદથી એ કાંઈ એની જરૂર નહીં. પણ ઓછામાં ઓછી દ્રવ્યાર્થી લઈને ફરિયાદથી લઈ અથવા નિશ્ચય વ્યવહાર નહીં બે નહીં નું જ્ઞાનીને ઓછામાં ઓછું હોવું જોઈએ. શ્રવણ કરતી વખતે અથવા શાસ્ત્રનું અધ્યયન કરતી વખતે કે આ કઈ નયનું કથન છે અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે, આ બે વાત કોઈને ખાસ લક્ષમાં રાખવાની છે તો પોતાને પોતાનું સ્વરૂપ સમજાય. તે શુદ્ધ દ્રવ્યાર્થી એ બતાવ્યું છે, ધર્મજ્ઞના આગમમાં એમ આવ્યું છે, એમ બતાવ્યું છે, એમ જણાવ્યું છે કે આત્માનો એક પ્રકાર છે. ભગવાન જે આત્મા છે એનો સાધારણ ભાવ ઘણા છે, પણ અસાધારણ ભાવ તો એનો જે બીજા પદરેમાં હતો નથી, એવો અસાધારણ ભાવ ચૈતન્ય ભાવ છે. ચૈતન્યનું લક્ષણ છે આત્મા. શુદ્ધ દ્રવ્યાર્થિક નૈતિક જીવનું લક્ષણ ચૈતન્ય છે. અચેતન રાગ ને દ્વેષ ને મોહ સુખ દુઃખના પરિણામ એ આત્માનું લક્ષણ નથી. એમાં અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવના આવે તેને લક્ષણ કહેવામાં આવે છે. અનાચરણ વ્યાપે પદાર્થમાં કોઈ અવસ્થામાં હોય લક્ષણ ને, કોઈ અવસ્થામાં ન હોય એને લક્ષણ ન કહેવા. આત્મા છે તે ચૈતન્ય લક્ષણ છે. ચૈતન્ય બે બે જ્ઞાન ને દર્શન અસાધારણ ચૈતન્ય ભાવ છે, તે અખંડ છે, નિત્ય છે, અનાદિ નિધન છે. ચૈતન્ય લક્ષણ કહ્યું અને તે અખંડ છે, એમાં ખંડ નથી કે ખંડ જ્ઞાન એમાં નથી, અખંડ છે અને નિત્ય છે. અનિત્ય લક્ષણ નથી એનું, અને એનું લક્ષણ ચૈતન્ય નિત્ય છે અને અનાદિ અનંત છે. ચૈતન્ય લક્ષણ વિગોદમાં પણ ચૈતન્ય લક્ષણ, સાધક અવસ્થામાં પણ ચૈતન્ય લક્ષણ, સિદ્ધ અવસ્થામાં પણ ચૈતન્ય લક્ષણ અસાધારણ છે. સર્વ અવસ્થામાં એ વ્યાપેલું છે. એને જાણવાથી આ એક જાય લીધો અને ન જાય. એને જાણવાથી એટલે આવા અસાધારણ ચૈતન્ય મૂર્તિ હું ચૈતન્ય સ્વભાવે આત્મા હોવાથી મારામાં રાગ નથી, દ્વેષ નથી, દુઃખ નથી, દુઃખ નથી, કર્મ નથી, લોકો મારામાં નથી. મારામાં તો ચૈતન્ય વ્યાપક છે અને હું તો ચૈતન્ય સ્વરૂપે આત્મા છું. એમ અખંડિત અનાદિ અનંત છું. એને જાણવાથી આવા પોતાના સુધાત્માને જાણવાથી એટલે અનુભવ કરવાથી કેવળ આગમ દ્વારા જાણવાથી વિદ્યાગુણોના નથી થતો. આગમ દ્વારા તો અનુસ્વાર જાણ્યું, પણ આત્મ દ્વારા એ વાતને જાણી સમયકાળમાં તે આત્મ શુદ્ધ છે. સમયકાળમાં તે આત્મ ચૈતન્ય છે. સમયકાળમાં લખું છે આત્માના જીવન એ સમયકાળમાં લખું છે આત્મા જ્ઞાન ને અનુભૂતિ છે. સમયકાળ શાસ્ત્રમાં લખું છે એમ એમ વ્યવહાર શ્રદ્ધામાં આવ્યો અને તે કદા કદાચ હું આવો છું એમ આવું છે કે હું જ્ઞાન ને આનંદની મૂર્તિ છું એમ એમ એને અંતર માંગીને એને જાણવાથી અનુભવવાથી પર્યાય બુદ્ધિનો પક્ષપાત મળી જાય. રાગને આત્મા માનવાનો જે પક્ષ થઈ ગયો અનંતથી રાગનું કારણ આત્મા છે એમ માને છે, રાગનો કરતા આત્મા છે એમ માને છે. પર્યાય નક્કી છે, પર્યાય બુદ્ધિનો પક્ષપાત છે. જેમ તેમ કે છે એવું આત્માનું સ્વરૂપ ખરેખર નથી. કેમ કે લક્ષણ કે આત્મા લક્ષ હતો નથી, પણ ચૈતન્ય લક્ષણ કે આત્મા લક્ષ આય કે રાગ આત્માનું લક્ષણ છે માનીને કોઈને આત્માનો અનુભવ થતો હતો નથી. કેમ કે રાગ આત્માનું લક્ષણ નથી, આત્મા રાગી નથી. પ્રયોજન ભૂત વાત કરી કે તું તારા શુદ્ધાત્મા ને ભાવ કરવા શુદ્ધો છે એમ જાણ. પર્યાયમાં ભાવ કર્મ પ્રગટ કરતા આવો તો ભલે થાય થોડો ટાઈમ, પણ તું એનું લક્ષ છોડીને શુદ્ધાત્માનું લક્ષ કર્યાયમાંથી પણ ભાવ કર્મ નો અભાવ થઈને ભાવ મોક્ષ કરે. એ ભાવ મોક્ષ ના બે પ્રકાર, એક દ્રષ્ટિ મોક્ષ અને દ્રષ્ટાનો મોક્ષ. એક વખત શુદ્ધાત્મા ને તું જ્ઞાન સૂર્યના વ્યાખ્યાન થાય અનુભવ છૂટે છે. અમે રાતને આત્મા ક્યાં માનીએ છીએ? ગુરુદેવ તો અમે ઠરેલા છે, રાત તો આત્મનું લક્ષણ છે, જીવનું લક્ષણ નથી. એમ તમે ધારણા લીધું છે જીવનું લક્ષણ નથી પણ આક્રમણ લક્ષણ. આક્રમણ લક્ષણ વાત મારે કેક આવે છે, આક્રમણી છે, બેલ છે, આપણને ઉજાવનારા છે, જળ અચેતન છે, એ માત્રોના લક્ષણ ના થયા. આક્રમણ છે, આક્રમણ છે, અને ભાવ માત્ર ન થાય ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન પણ એને જ્ઞાન ઉપજવાનું એ નિમિત્ત કારણ હતો. શાસ્ત્ર શું કરે? અભવિ પણ ભણે છે શાસ્ત્ર તો. એને જાણવાથી પર્યાય બધી લોકો પાપ મળી જાય. પક્ષપાત એટલે રાગ છે, હું છું ને રાગ નો હું કરતા છું, રાગ મારું કર્મ છે. અને આ ઇન્દ્રિય જ્ઞાન વિજ્ઞાન છે એટલે મને શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન નથી કહ્યું, એને જ્ઞેય કહ્યું છે. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને જાણતો નથી, અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો પણ નથી. આમ પ્રવર્તન સારના 170 દાખલા છે. પરમાત્માની વાણીમાં પ્રવર્તન સાર વિરુદ્ધની વાણી ઇન્દ્રિય જ્ઞાન વડે આત્માનો તો અનુભવ થતો નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને જ્યારે એવો પણ આત્માનો સ્વભાવ નથી. આ હું ઇન્દ્રિય જ્ઞાન વડે પરનો જાણતો જ નથી એવો બધો નિષેધ તને આવશે તો એનું ફળ બતાવ્યું કે આત્મા અતિ જ્ઞાન હોય છે એવા આત્માની તને પ્રાપ્તિ થશે. જ્ઞાનનો નિષેધ નથી એમાં, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ અમે કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? કેમ કે કોકો ઇન્દ્રિય જ્ઞાન વાળો તો છો નહીં, અમે તને ઇન્દ્રિય જ્ઞાન જોતા જ નથી. અમે તો તને અતિ ઇન્દ્રિય જ્ઞાન ભગવાન આત્મા કેમ કર્યું? તમે ઇન્દ્રિય જ્ઞાન નો વિશેષ કર્યો એમાં તારો વિશેષ ક્યાં આવ્યો અને શેનો દુઃખ થાય છે? તું તો એવો જો નહીં, હા જો તું એવો હો અને અમે નિષેધ કરતા હોય તો તને દુઃખ થાય, પણ અમે વ્યવહારનો નિષેધ કરીએ છીએ, પણ એમાં તારો નિષેધ ક્યાં આવ્યો? કેમ કે તું તો એવો જો નહીં, હા ઇન્દ્રિય જ્ઞાન મય આત્મા હોય અનાદિ અનંત, અને અમે એને નિષેધ કરીએ તો ભાઈ આપણે આત્મા નિષેધ થઈ જાય, પણ આત્મા ઇન્દ્રિય જ્ઞાન આ કેવળ જ્ઞાન થવા પહેલાની વાત બતાવે છે. આ જ્ઞાનનો પક્ષપાત, ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષપાત જુદો બહુ છે. કસાયનો પક્ષપાત, રાગનો પક્ષપાત તો મોળો પડે એના જ્ઞાનમાં આવે કે આ રાગ છે એ આતુરતાને ઉજાવનારા છે, માટે રાગ મારું જરૂર નહીં. પણ આ શાસ્ત્ર જ્ઞાન તો મારું છે, આ એ શાસ્ત્રને જાણવું એ ઇન્દ્રિય જ્ઞાન મને થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણે એને અમે આત્મા કહેતા નથી. એવા ઇન્દ્રિયો વ્યાખ્યાન વાત થઈ જાય તો પણ અનાદિ કાળથી જીવને પર્યાય ઓછી છે, પર્યાયનો પક્ષપાત થઈ ગયો છે, પર્યાયનો જ્ઞાતા નથી, પર્યાયનો જ્ઞાતા થયો નથી. પર્યાયનો જ્ઞાતા પણ ધન સ્વભાવનો જ્ઞાતા થાય ત્યાર પછી થઈ શકે છે, નિયમ છે. લક્ષ્મી મળે એ તો આવિર્ભાવ કરીને ભ્રાંતિ થઈ છે જ્ઞાન હોવાનું એ વાત પર્યાય સુધી પર્યાય નો પક્ષપાત ના દેખાડો છે
પરિણામ થાય પર્યાય માં
और ये दुखना परिणाम की आत्मा जुदो थे कुटुंब परिवार बोला वोटर फ्लैट मोटा होगा वोटर एना की तो आत्मा जुदो थे शरीर से जुदो द्रव्य कर्म की तो भिन्न और द्रव्य कर्म ना लक्ष्य થતા રાજાની પરિણામ જે પોતાના વિભાવ થયા એ પોતાના વિભાવ થી પોતાનો આત્મા ભિન્ન છે પોતાનો વિભાવ કહીએ એટલો દોષ મંજૂર થયો એટલો દોષ મંજૂર થયો સદન પર્યાયમાં નિર્દોષ સમતા થઈ ગઈ છે એમ નથી પણ છતાં પણ પોતાના વિભાવો થી પોતાના આત્માને આશ્રમ થી પોતાના આત્માને ભાવ આશ્રમ થી પોતાના આત્માને ભીન જાણી ભીન એવો ભીન છે ભીન માની બેઠો છે પણ ભીન જાણી એનો અનુભવ જીવ કરે એનો પોતામાં થતા રાજા વિભાવ ભાવ એનાથી જુદો ચિલાનું ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ અનુભૂતિ છે એની અંતરજ્ઞાન કરીને એનો અનુભવ કરે એનો અનુભવ કરે ત્યારે રાગની અનુભૂતિ છૂટી જાય છે રાગાનુભૂતિ છૂટીને જ્ઞાન અનુભૂતિ થાય છે અનંતાથી રાગાનુભૂતિ હતી રાગનો અનુભવ ભેદન હતું એ છૂટીને એને જ્ઞાન નો અનુભવ થાય છે એનો અનુભવ જીવ કરે વિજ્ઞાની તેનો અનુભવ જીવ કરે એટલે અનુભવ થઈ શકે છે અનુભવી પુરુષો લખે છે કે આ પ્રકારે રાજથી ભિન્ન આત્મા અનુભવ થઈ શકે છે તો દેશના ઉદ્યો અનુભવ જીવ કરે ત્યારે પગેરા ભાવનું પરિણતો નથી શું કહ્યું પરદ્રવ્યના સંબંધથી થતો જ રાગાદી જેને પોતાના વિભાવ કહ્યા હતા એને જુદા પાડીને જયારે આત્મા અનુભવે છે ત્યારે પરદ્રવ્યના ભાવ રૂપે પરણતો નથી એટલે રાગાદી પરદ્રવ્યના ભાવ છે એ રૂપે પરણતો નથી આત્મા જ્ઞાન રૂપે પરણી જાય જેને પોતાના વિભાવ કહ્યા એનાથી જુદો અનુભવ થયો ત્યારે આત્મા જ્ઞાન રૂપે પરમે છે ત્યારે પરદ્રવ્યના ભાવે રૂપે પરમતો નથી એ બધા રાગાદી પરદ્રવ્યના ભાવો છે મારા તો ભાવ નથી એવું ભેદ જ્ઞાન થાય છે ત્યારે પરદ્રવ્યના ભાવ રૂપે પરમતો નથી તેથી એ કારણે કર્મ પણ બદલાતા નથી વિખ્યાત રૂપે પરમતો નથી તેથી હવે એને કર્મનો મન પણ થતો નથી થોડો રાગ ઉત્પન્ન થાય તે સાથી અને કર્મનો મન થાય છે જ્ઞાની સાધકને એ વાત એને જોવું કરી દે એક કરોડ રૂપિયાનું કર્જ હોય કરોડ રૂપિયાનું અને 99 લાખ પેલા ચૂકી દીધા 1 લાખ યા 1 લાખ માંથી 90,000 ચૂકી દીધા પછી 9,000 ચૂકવા 1,000 રાખી ગયા એકબીજા મળે તમને આના પાસે પૈસા બધા આવી ગયા બે સમજે છે કે થોડી રકમ તો બાકી હિસાબ કરીને દેવાની છે એમ વિચાર તો જોયું પછી ભલતો રાગ થાય એનાથી કર્મનો બંધ થાય છે પણ એ બંધને ગણવામાં આવ્યો નથી એ ભવે ભણતો થાક કાળમાંથી સમ્યક પામીને મુક્ત થાય અને કોઈ રીતે સંગત દર્શન ચાલુ રહીએ તો વધારે માં વધારે સુંદર ભવે તો મુક્તિ થાય થાય ને થાય અને કોઈ જેવું સંબંધી પડે ને કાળ લાંબો જાય તો પણ એને અર્ધક ઉદ્દલ પરાવર્તન ના કાળ પરિણામ તો મુક્ત થાય થાય ને થાય એના મોક્ષ કહેવાના કાળનું પરિમાણ થઈ જાય છે સીમિત થઈ જાય છે અનંતકાળ હતો નથી સંવેદ્યા પછી તો અસંખ્ય સમયોમાં મુક્ત થાય છે અનંત સમયો જતા નથી 15 ભાવ ઉત્કટમાં ઉત્કટ પરમાત્મા એનો વિચાર એને વારંવાર આવે છે. નિર્ણય થઈ ગયો, નિર્ણય થયા હતા, એને આ પ્રકારના અસ્થિના વિચારો આવે છે. જેવો આત્મા સર્વજ્ઞ ભગવાને કહ્યો અને પોતાને પ્રત્યક્ષ હમણાં થવાનો છે, એની ગુરુએ આત્માનો વિચાર આવે છે, પણ તે વિચાર આત્મા નથી. એ વિચારમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થતો નહી. પક્ષે આત્માના વિચાર વડે આત્મા અનુભવમાં આવે તો છ દ્રવ્ય ને નવ તત્વ ના ભેદના વિચારના કાળમાં આત્મા અનુભવ કેમ આવી શકે? કેમ કે એ તો આત્માનો વિચાર નથી. કેમ કે આત્મા એવો છે નહી. પાછે નિશ્ચય સત્યાર કે તેનું અવલંબ લીધું છે. વસ્તુ ધર્મ પ્રાપ્તિ થયા પછી તેનો પણ આરંભ રહેતો નથી. એનો અર્થ ચાલે, એનો અર્થ ચાલે. આ આગમમાં વ્યવહાર તો અમે વિદેશથી પ્રથમથી ગૌણ કરતા આવીએ છીએ. એના પક્ષે તો શું વાત હોય તો દૂર, એને તો એ જીવ લાયક ઓળંગી જાય છે. એનો પક્ષ તો ગળવા મળે છે, લગભગ ગળી ગયો છે, પણ ચેલો એવો જે વ્યવહારનો પક્ષ એ તો છૂટી ગયો છે. હું તો પરિણામ માત્ર થઈ ગયું. હા, પરિણામ માત્ર થી ભેદ છું, અનંત ગુણ થી અભેદ છું. પછી અનંત ગુણ થી અભેદ છું અસ્તિ નો વિચાર આવ્યો, શુદ્ધ આત્માનો વિચાર આવે છે, પણ એ શુદ્ધ આત્મા નથી. એ વિચાર નો સ્વામી શુદ્ધ આત્મા નથી. એ મનના સંજ્ઞા છલો છે, આકલો છે, વિચાર છે. વિચારની સુસુમ ધારામાં ગયો નથી. હું શુદ્ધ છું, એક છું, હવે છું, સામાન્ય અવેલ જ છું. એવો સ્વીકાર સામાન્ય જેવો સ્વભાવ છે સર્વજ્ઞ ભગવાને કહ્યો અને પોતાને હમણાં અનુભવમાં આવવાનો છે એવા આત્માનો વિચાર, એ વિચારમાં પણ આત્માની અનુભૂતિ થતી નથી. બધા વિચાર તો છૂટી ગયા, પણ છેલ્લો એક આત્માનો વિચાર રહી ગયો, એમાં પણ આત્માનો અનુભવ થતો નથી. શાસ્ત્રકાર કહે છે અને પક્ષ ને આગળ પણ કરતો નથી. નિશ્ચયની ના પક્ષ ને આગળ કરે તો નિશ્ચયની નો પક્ષ જ આવ્યો નથી. શું કહ્યું? આગળ કરે એ તો દેવી બહુ જોર છે. એની વાત તો શું કરવી? આચાર્ય પ્રથમ થી વ્યવહાર નો પક્ષ તો અમે દોડાવતા આવીએ છીએ. એની વાત તો શું કરવી? પણ અહીંયા સુધી આવ્યો કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, એક છું, શુદ્ધ છું, એથી શું એ વિકલ્પ છે? એ વિકલ્પમાં આપૂર્ણતા છે, આત્માના વિચારમાં આપૂર્ણતા છે, એ વિકલ્પ છે. રાગ મિશ્રિત જ્ઞાન ની પર્યાય છે. રાગ થી જ્ઞાન હજી છૂટ પડતો ક્યાં સુધી આકૃતા છે, નહીં પક્ષ માં આકૃતા છે. વ્યવહાર નો નિષેધ કરે છે કે આવું નહીં આવું, એમાં રાગ ને દ્વેષ ઉભો થયો. આ છેલ્લો રાગ ને દ્વેષ જયારે મધ્યસ્થ થઈને અનુભવ કરે ત્યારે છેલ્લો રાગ ને દ્વેષ ભૂલી જાય અનુભવ. ત્યારે અનુભવ ના કાળે એ કોઈ નય પક્ષ ને ગ્રહણ કરતો નથી. બે નયો ના સ્વરૂપ ને જેમ છે તેમ જાણવાની જાય છે. એનું પ્રતિપાદન આવ્યું છે. શું કે છે જો નિશ્ચયને સત્યાપ કહે છે એનું આલોચન લીધું છે. પેલા શરૂઆતમાં નિર્ણય કરીને એને પ્રયોગમાં આત્માનો લેતો હોય ત્યારે એને શુદ્ધાત્મા વિચારકોટીમાં હોય, એને બધો વિચારકોટી તો બીજો છૂટી જાય છે. ભેદનો વિચાર ન હોય, અભેદનો વિચાર હોય, વિશેષનો વિચાર ન હોય પણ સામાન્યનો વિચાર હોય. હવે વિચાર સામાન્યનો કરે છે એ વિચારનો વિચાર પણ ન હોય, સામાન્યનો વિચાર ન હોય. સામાન્યનો વિચાર ચાલે છે એ વિચારનો વિચાર નથી પણ વિચારમાં સામાજિક તત્વ જણાવે. એકલો વિચાર હોય છે પણ એ વિચાર અતિક્રમે ક્યારે અનુભવ થાય છે. એને એ વાત કરે છે વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી એનું પણ આલંબન રહેતું નથી, એટલે વિકલ્પાત્મક નિશ્ચય નહીં પણ રહેતી નથી. આવી જાય પણ પ્રત્યક્ષ અનુભૂતિ તો સાક્ષાત અતિન્દ્રિય જ્ઞાન વડે જ આત્મા જાણી શકાય છે. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય નથી. એ વખતે ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ થઈ જાય છે અને અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ રૂપ નવ પ્રગટ થાય છે. આ કથન થી એમ સમજી લેવું કે જો કે હવે એકાદ તો પક્ષપાત કોઈ કરતો હોય અને જ્ઞાન નો દોષ રહેતો હોય તો જ્ઞાન નો દોષ રહેતો હોય ત્યાં સુધી શ્રદ્ધા નો દોષ રહી જાય છે. માટે જ્ઞાન પણ નિર્દોષ ને શ્રદ્ધા પણ નિર્દોષ હોવું જોઈએ. આ કથન થી એમ ન સમજી લેવું કે શુદ્ધ ને એને સત્યાર્થ થયો તેથી અશુદ્ધ ને સર્વથા અસત્યાર્થ છે. અશુદ્ધ ને નો વિષય પર્યાય છે જ નહીં, જાણવા માટે પણ નથી, આદરવા માટે નથી તો સત્ય છે પણ જાણવા માટે પણ પર્યાય નથી તો તારું જ્ઞાન ખોટું છે. આદરવા માટે છે તો તારી દ્રષ્ટિ પર્યાય છે. એમાં જો ઉપાધિ બુદ્ધિ કરી તો દ્રષ્ટિ ખોટી અને જાણવાનો નિષેધ કરી તો જ્ઞાન ખોટું છે. તારું તો જ્ઞાન ખોટું તો દ્રષ્ટિ પણ ખોટી છે. શુદ્ધ ને સત્યાગ થયો છોડાયો પર્યાય નો તો પર્યાય કઈ પણ નથી, એ જાણવા માટે પણ નથી, એમ નથી જાણવા માટે તો એ એમ માનવાથી વેદાંતમત વાળા જેવો સંસાર ને સર્વથા વસ્તુ માને, વેદાંતમત વાળા પર્યાય ને માનતા નથી એટલે સંસાર ને માનતા નથી, બંધમોક્ષ ને માનતા નથી. જૈન દર્શન પર્યાય ને સ્વીકારે છે જાણવા માટે, પણ આદરવા માટે નિષેધ કરાવે. જાણવાની વસ્તુ છે પણ જાણીને શ્રદ્ધાળુ મનાટીમાં પૂરી થઈ ગઈ. જાણવાની વાત કરાવી ત્યાં જ્ઞાન નો દોષ ટાળવા માટે જ્ઞાની દર્શનની ચાલતી પર્યાયો છે એને કહ્યું. અસ્થિરતાનો રાગ છે, વિચાર દ્રષ્ટિની એકતાનો રાગ છે, જાણવા માટે પર્યાય નું જ્ઞાન કરેલું ત્યાં એને શ્રદ્ધાળુ છે બનાવી આશ્રય કર્યું તો પર્યાય. અને ત્યાં દ્રવ્યની વાત કરી, પર્યાય આત્મામાં નથી, દ્રવ્ય નો ઉલમલ લેવડાવવા પ્રયોજન સિદ્ધ કરવા ત્યાં પર્યાય સર્વતા નથી એમ માનવે. જ્ઞાન ના દ્રય માંથી કાઢી નાખે તો જ્ઞાન પૂરતું તો દ્રષ્ટિ પણ ખોટી છે. વસ્તુ તો છે પણ કથંકિતા વસ્તુ છે, સર્વથા વસ્તુ નથી. આશ્રય છોડાવવા માટે વસ્તુ કર્યું, સંસાર ની પર્યાય નો ઉલમો લેવા યોગ્ય આત્મા નો અનુભવ તેમાં થશે. પર્યાય નથી આત્મામાં, આત્માનો અનુભવ કેમાં થશે? અનુભવ થવાનો અવતાર લઈને રહેશે નહી. આ ભૂતકાળ ની વાતો છે બધી, કેટલી ભાવભાઈ નું પૈયાની પર્યાય નથી, સર્વથા પર્યાય જ નથી. હવે પર્યાય નથી એટલું દ્રવ્ય છે તો આ એટલું દ્રવ્ય છે એ જેમાં તને જણાય છે, એટલું દ્રવ્ય છે એટલું તો તને જ્ઞાન છું ને, તો પર્યાય છે જ નહીં. કઈ પર્યાય નથી ક્યાં આવ્યું? જાણી શકાતું નથી, પર્યાય વિના અનુભૂતિ થઈ શકતી નથી. આ તો શાંતિ થી ધીરજ થી જો આલંબન પણ વેદાંતો ની જે વિખ્યાત દ્રષ્ટિ લાવશે. એટલું શુદ્ધ 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 છું પણ પર્યાય માં અશુદ્ધતા છે એવું જ્ઞાન માં તને જણાય છે, રહે છે કે નથી? કે ના, પર્યાય તો છે જ નહીં. પર્યાય તો વસ્તુમાં પર્યાય નું જ્ઞાન કરાવે છે તો પર્યાય દ્રષ્ટિ થઈ જશે. એટલે પર્યાય નું જ્ઞાન કરતા પર્યાય દ્રષ્ટિ થાય કોને કહ્યું તને? પર્યાય નો આશ્રય કરતા મિથ્યા દ્રષ્ટિ થાય, પર્યાય નું જ્ઞાન કરતા મિથ્યા દ્રષ્ટિ થતો નથી. આશ્રય જુદી ચીજ છે જ્ઞાન, જુદી ચીજ છે જ્ઞાન માં નહીં પણ પર્યાયો રહે છે. ધ્યાન ના ધ્યેય માંથી પર્યાય થઈ જાય. જશીભાઈ ગોળ્યા. જ્ઞાનના ધ્યેયમાં પર્યાય કરે રહી જાય છે, પણ ધ્યાનના ધ્યેયમાં પર્યાય આવતી નથી. એટલું સામાન્ય જ્ઞાન આવે છે. સામાન્ય જ્ઞાન ની સાથે વિશેષ જ્ઞાન પણ સમાન જ્ઞાન થઈ જાય છે.